તારીખ 22/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 અને 512 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 216
શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે તેમાં સમય સમય તેને અનંત કર્મનો વ્યવસાય કયો છે. સંસારી જીવના પરિણામની સંસારી જીવના સ્થિતિ એને વર્ણવતા જિનેન્દ્ર દેવે સંસારી જીવને સમયે સમયે અનંત કર્મ બાંધવાનો વ્યવસાય કરનારો ગણ્યો છે કે સંસારમાં રહેલો આ જીવ સમયે સમયે અનંત કર્મને બાંધે છે, અનંત કર્મના પરમાણુને. અને અનાદિકાળથી એ જ પ્રકારે અનાદિકાળથી તે અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે. એવા અનંત કર્મના પરમાણુઓ અવગાહન શક્તિ એમાં હોવાને લીધે, જીવમાં પણ અવગાહન શક્તિ હોવાને લીધે અનંત કર્મનું એને બંધન થયા જ કરે છે. તો પણ ત્યાં પરમાણુમાં જગ્યા નથી રહેતી એવું કાંઈ નથી એમ કહ્યું છે. તે વાત તો યથાર્થ છે, એ વાત તો ખરી છે, જીવને સ્વીકારવા જેવી છે, ખરી છે એટલે સ્વીકારવા જેવી છે. પણ ત્યાં આપને એક પ્રશ્ન થયો કે પત્ર સૌભાગ્યભાઈ ઉપરનો છે, એમને ખાસ કરીને આપ એમના માટે લખે છે. ત્યાં આપને એક પ્રશ્ન થયો કે તેવા તેવા અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. હવે આવી રીતે અનંતકાળ સુધી અનંત કર્મ બાંધેલા હોય તો એ અનંત કર્મથી નિવૃત્તવું એટલે છૂટવું, મુક્ત થવું, એ તો અનંતકાળે પણ ન બને. ગમે તેવું સાધન હોય તો પણ તે અનંતકાળે એનાથી છૂટવાનું પ્રયોજન તો પાર પડે નહીં, આવું લાગે છે. આ પ્રશ્ન છે, અવતરણ ચિહ્નમાં છે એ પ્રશ્ન છે. ઉત્તર આપે છે કે જો કે કેવળ એમ હોય, એટલે તમે કહો છો એવા શબ્દથી એ જ વાત હોય એકાંતે, તો તમને લાગ્યું તેમ સંભવે છે. તો તમને લાગ્યું એમાં કાંઈ ખોટી વાત નથી, એવું જ લાગે શબ્દથી જોતા તો એવું જ લાગે. તથાપિ શ્રીજીને પ્રવાહથી જીવને અનંત કર્મનો કર્તા કહ્યો છે. પ્રવાહ અપેક્ષાથી, પ્રવાહથી એટલે પ્રવાહ અપેક્ષાથી, પ્રવાહ અપેક્ષાથી એટલે એમાં કાળનો પ્રવાહ લેવો છે. અનંતકાળથી વર્તમાન સુધીનો જે કાળ પ્રવાહ છે એમાં ક્યારેય વચ્ચે કર્મ ન બાંધ્યા હોય એવો એક સમય ખાલી ગયો નથી. ધારાવાહીપણે જીવ કર્મનો બંધ કરતો આવ્યો છે એમ કહેવું છે, પણ એ બધા કર્મ એક સમયે બાંધી લીધા છે એમ કહેવું નથી. અનંતકાળથી વર્તમાન સુધીના એક સમયમાં બાંધી લીધા છે એમ નથી કહેવું. એટલે પ્રવાહથી જીવને અનંત કર્મનો કર્તા કયો છે. અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે, એમ કહેવામાં આમ કહે છે. અનંતકાળથી તે કર્મનો બંધ કરતો આવ્યો છે પ્રવાહપણે એમ કહેવાનો અભિપ્રાય ત્યાં સમજવા યોગ્ય છે. પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી, એમ કહેવા માગતા પણ નથી કે દર સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ બાંધે છે, પ્રતિ સમયે અનંતકાળ ભોગવવા પડે છે એવા કર્મ બાંધે છે એવું નથી. કર્મની સ્થિતિ સ્થિતિબંધની અપેક્ષાએ એ સ્થિતિ હંમેશા મર્યાદિત રહી છે, એની કોઈ અનંતકાળની સ્થિતિ કોઈ કર્મની છે જ નહીં. સાદી શાંત બધા કર્મની સ્થિતિ સાદી શાંત છે. હા, એ પણ મોહની કર્મની, બીજા કર્મની તો એટલી એ નહીં. એક દર્શન મોહનીની, મિથ્યાત મોહનીની, 70 કોટાકોટીની હોય છે, એથી વધારે બીજી કોઈ કર્મની પ્રકૃતિની સ્થિતિ નથી હોતી. એટલી હોય કોઈ પણ જીવને તીવ્રમાં તીવ્ર દર્શન મોહની સ્થિતિ પડે ત્યારે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પડે ત્યારે, 70 કોટાકોટીથી વધારે નથી પડતી. તો એમ કહેવું છે કે કોઈ પણ સમયે અનંતકાળે કોઈ જીવને ન હોય, એથી ઓછી હોય. કોઈને ન હોય, અને કોઈને હોય તો પણ એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દર્શન મોહની પૂરતો હોય. એમ કોઈ જીવને કોઈ કર્મની સ્થિતિ અનંતકાળની છે જ નહીં. કોઈ જીવને કોઈ કર્મની સ્થિતિ અનંતકાળની છે જ નહીં. કેમ કે સ્થિતિ બંધ પડે છે ત્યારે કોઈ સ્થિતિ મર્યાદિત પડે છે. અનંતનો અર્થ કે અમર્યાદિત થઈ ગઈ, તો એવી સ્થિતિ તો અભવીને નથી. ભવીને તો પ્રશ્ન નથી, શું અભવીને નથી. એટલે ભવીને તો અમસ્ત હોય તે મૂંઝવણ નથી, જેને પોતાનું ભવિતવ્ય ભાષે છે એને તો એ અમસ્ત હોય પ્રશ્ન નથી. હવે એ ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડીની છે, એ પણ એક જ પ્રકૃતિની છે, તે મિથ્યાત્મી એ સૌથી વધારે ભયંકર છે, એની સ્થિતિ પણ સૌથી વધારે હોય છે. પણ તે બધાને 70ની પડે જ એવું કાંઈ નથી, એ તો કોઈને તીવ્ર મિથ્યાત હોય ત્યારે પડે છે, શું બાકી એથી ઓછી પણ પડે છે, એ તો ઉત્કૃષ્ટ છે. જઘન્ય સ્થિતિ દરેક કર્મની જઘન્ય અંતર્મૂર્તની છે, એમ જઘન્ય ઉત્કૃષ્ટ મધ્યમ ઉત્કૃષ્ટ એવી રીતે સ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકૃતિની છે. પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી, એમ ભગવાને નથી કહ્યું, અથવા કેવળ જ્ઞાનમાં એવું જણાયું નથી. કોઈ જીવ આશ્રય એ વાત દૂર રાખી વિચારવા જતા એમ કહ્યું છે કે સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન મોહ પરિણામ, એ હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને તેને ભ્રમણ થયું છે, અને જે પરિણામ વર્ત્યા કરે અથવા વર્ત્યા કરશે તો હજુ પણ એમને એમ તે અનંતકાળ એનું પરિભ્રમણ થાય અથવા થશે. કોઈ એક જીવને એટલે અપવાદ બાદ રાખીને ચડતા ક્રમમાં કોઈ જીવ આવે છે ત્યારે હજી અજ્ઞાન નથી ગયું તો પણ સન્મુખતામાં આવ્યો છે, તો એને બાદ રાખીને એમ કહેવું છે. કોઈ જીવ આશ્રય એ વાતને દૂર રાખીને એટલે અપવાદમાં રાખીને જે પ્રકારના અજ્ઞાનથી જીવ વર્તી રહ્યો છે એ પ્રકારના અજ્ઞાનથી આ જીવને અનંતકાળનું પરિભ્રમણ રહ્યું છે. હજી જો એવું અજ્ઞાન નહીં છોડે તો હજી અનંતકાળ પરિભ્રમણ એનું ચાલુ રહેશે એમ કહેવું છે. તો એમાં પણ શું અપેક્ષા છે? સ્થિતિની અપેક્ષા નથી, અજ્ઞાનમાં રહેલી શક્તિની અપેક્ષા છે, અને એ શક્તિ બતાવવા માટે અહીંયા અગ્નિનો દ્રષ્ટાંત આપ્યો છે કે અગ્નિના એક તણખાને વિશે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે. ઐશ્વર્ય એટલે સામર્થ્ય, એને ઐશ્વર્ય કહે છે. એક તણખામાં શક્તિ કેટલી કે આખા લોકને બાળે એટલી, તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે એટલે સામે બળવા યોગ્ય પદાર્થ જેવો મળે છે તેવો તેવો તેનો ગુણ ફળવાન થાય છે. એટલે અગ્નિમાં બાળવાનો, નાની અગ્નિ હોય, તણખાની અગ્નિ હોય, ઓછી અગ્નિ હોય, બાળવાની શક્તિ તો પૂરી છે, પણ અત્યારે એની વર્તમાન પ્રગટ સ્થિતિથી વધારે પ્રમાણમાં જો એના ઉપર કાંઈ લાદવામાં આવે તો એ બાળવાને બદલે ઉલટાનો એને ઠારી દે છે, અગ્નિ ઠરી જાય. અને અગ્નિ પ્રજ્વલિત થાય તો દરિયામાં પણ દાવા નળ લાગે, નહીતર પાણી કાંઈ બળવા યોગ્ય પદાર્થ નથી, પાણી તો અગ્નિને ઠારે, પણ દરિયામાં પણ દાવા નળ લાગે. જંગલમાં લાગે એમાં તો નવાઈ નથી, પણ દરિયામાં દાવા નળ લાગે. એટલે એ શક્તિ અપેક્ષાએ છે વાત, કે જેવો જેવો એને યોગ એટલે જેવા જેવા દાહ્ય પદાર્થો, બળવા યોગ્ય પદાર્થો સાથે એનું જોડાણ થાય, સંયોગ થાય, તેવો તેવો તેનો બાળવાનો ગુણ એટલે સ્વભાવ છે એ ફળવાન થાય છે. ફળ ફળવાન થાય છે એટલે સફળ થાય છે. એમ કહેવાય છે, જોયો નથી આપણે, પણ એવું કહેવાય છે કે દવ લાગે ત્યારે દરિયામાં પણ દાવા નળ લાગે, એવી મોટી જબરજસ્ત અગ્નિ. શું એમ કહેવું છે? એમ જ થાય છે, એમ જ થયું છે, પ્રવાહથી અનંત થયું છે. કોઈ દિવસ ન હોય, કોઈ પરિણામ ના નિમિત્તે 70 કોડા કોડે થી. હા, પણ એમાં શું છે કે એના ઉદય કાળે પાછો નવો બાંધે, એ 70 કોડા કોડી વાળો જે છે એના ઉદય કાળે પાછો નવો બાંધે. એમાં 70 નો બાંધે એવો નિયમ નહીં, પાછો ઓછું પણ બાંધે, પણ એમને ઉદયમાં નવું બાંધતો જાય છે, ઉદયમાં નવું બાંધતો જાય છે. પણ અત્યારે જુઓ ને, પ્રેક્ટિકલી તમે જુઓ કે આઠે પ્રકારના કર્મનો ઉદય વર્તે છે આપણને. આયુષ છે એટલે આયુષનો આઠમો થઈ ગયો, સાત તો બધાને હોય જ છે, આઠ કર્મનો ઉદય એક અમુક કાળે એટલે કે વિગ્રહ ગતિમાં નથી હોતો, કેમ કે ત્યાં આયુષ કર્મ ઉદયમાં નથી, આગલું પૂરું થઈ ગયું, નવું જે શરૂ નથી થયું, એ તો જ્યાં ઉત્પન્ન થવાનો છે ત્યાંથી શરૂ થવાનું છે. એટલે વિગ્રહ ગતિમાં સાત કર્મનો ઉદય લીધો છે, નહીંતર સંસારી જીવને આઠે કર્મનો ઉદય છે, પણ આટલો અપવાદ છે વિગ્રહ ગતિ પૂરતો. એટલે સામાન્યપણે એમ કહેવાય કે સંસારી જીવને આઠે કર્મનો ઉદય હોય જ છે. તો એ આઠે અત્યારે આઠ કર્મનો ઉદય વર્તે છે આપણને, એ વખતે જે રાગદ્વેષ મોહના વિભાવ પરિણામો થયા કરે છે ત્યારે જૂનો જે ઉદય આવ્યો છે એ કર્મની સ્થિતિ પૂરી થઈ ત્યારે ઉદય આવ્યો છે. એ વખતે જે રાગદ્વેષ મોહના પરિણામ થયા ત્યારે નવા કર્મ બાંધ્યા, એટલે જૂના ભોગવવાના કાળે નવા કર્મનો બંધ થયા કરે છે, અને આ રીતે એનો પ્રવાહ ચાલ્યો જ આવે છે એમ કેવું છે. શું કર્મ બંધનો જે પ્રવાહ છે એ રીતે ચાલુ ને ચાલુ રહે છે આમ કેવું છે. જૂનાની સ્થિતિ પૂરી થાય એ વખતે નવા બંધાતા જાય, જૂનાની સ્થિતિ પૂરી થાય નવા બંધાતા જાય, એમ અમુક ખલાસ થતા જાય છે, નવા આવતા જાય છે, ખલાસ થતા જાય છે, નવા આવતા જાય છે, આમ નામ ચક્કર ચાલુ જ રહે છે સંસારનો. તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. આ પ્રકારે અજ્ઞાન પરિણામથી અજ્ઞાન દશામાં જીવ પોતાના સ્વરૂપને ચેતતો નહીં હોવાને લીધે અને માત્ર કર્મના ઉદયને ચેતતો હોવાને લીધે તે સમયે સમયે કરતો જ રહે છે. તેમ હજુ અનંતકાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંતવાર જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે. 14 રાજલોકમાં દરેક પ્રદેશે જન્મ મરણ કરે એ અજ્ઞાનમાં એવું શક્તિ રહેલી છે, એટલા જન્મ મરણ કરે અનંતવાર. તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે એને જેવું બળવા યોગ્ય પદાર્થનો સંયોગ થાય એ પ્રમાણે એ બાળે, તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. સમુચ્ચયપણે અજ્ઞાનના પરિણામમાં બધા કર્મ બંધાય છે એમ કહેવાય છે. સાતે કર્મ બંધાય પણ આઠમો આયુષ બધી વખતે નથી બંધાતું સમુચ્ચયપણે, પણ એમાં પણ અમુક પ્રકૃતિ છે. હવે એ પેટાભેદની વાત કરે છે, કર્મ કર્મની પ્રકૃતિની, કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીનું બંધન, મોહની એટલે દર્શન મોહની લેવી, ચારિત્ર મોહનીની એટલી સ્થિતિ નથી પડતી, દર્શન મોહની કર્મનું બંધન થાય તો તે 70 કોડાકોડી સાગરોપમનું થાય. 70 કોડાકોડી સાગર વધારેમાં વધારે સ્થિતિ પડે, તીવ્રમાં તીવ્ર મિથ્યાત હોય ત્યારે છેલ્લી હદનો, પછી એથી આગળ કોઈ ખરાબ પરિણામ નથી. એમ જીને કહ્યું છે તેનો હેતુ સ્પષ્ટ છે કે જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ અનંતકાળે પણ ન થાય. એટલે આવું જે જીનેન્દ્રની દિવ્યધ્વનિમાં પ્રકાશિત થયું છે, પ્રસિદ્ધ થયું છે, એમાંથી શું કાઢવું છે? કર્મ છે, કર્મના અનેક પ્રકારોના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ આદિના પરિણામોનું જ્ઞાન કરવું છે, શું તારવવું છે એમાંથી? કે એમાંથી એ તારવવાનું છે કે કોઈ જીવને અનંતકાળનું બંધન થતું નથી, અનંતકાળનું બંધન થાય તો કોઈનો મોક્ષ થાય નહીં, આમ તારવવું છે. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવૃત્ત આવવા આવ્યો હોય તે વખતે, એના પરમાણુ અનેક હોય છે, એના નિષેકો સમૂહ, એને નિષેકો કહે છે, એ ઉદયમાં આવે છે ક્રમશઃ, એમાં એ પૂરો ખલાસ થાય એ પહેલાં, ખલાસ થવા આવ્યો એ પહેલાં પાછો એ નવું બંધન એવું કરે છે કે ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, એવી બીજી સ્થિતિ પડે, એવી બીજી સ્થિતિ ન પણ પડે, એટલે સંભવ લીધો છે, થાય જ એમ નહીં, ન પણ થાય અને બીજી કોઈ 70 કોડાકોડીની બાંધે પણ ખરો એમ કહે છે. પણ એવા મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે તેવા એક વખતે તો ઘણા બાંધે એમ બને ને, એક વખતે એક વખત બાંધે, એક વખતે ઘણા 70 કોડાકોડીના બાંધી જાય કે આ 70ના પણ બાંધ્યા, બીજા 70ના પણ બાંધ્યા, ત્રીજા 70ના બાંધ્યા, એવા અનેક 70 કોડાકોડી સાવગુરુપમના બાંધી લીધા એક સમયે, એવું બંધો નથી. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ એટલે તે પહેલાં બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પાછું પહેલાં ત્રીજું બાંધે, પણ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એમ સૌ એક મોહની કર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને ને, એક સાથે 10-20-50-70 કોડાકોડીના બાંધી લઈએ એમ નથી, કારણ કે જીવને એટલો અવકાશ નથી, એવા પરિણામનો ત્યાં મલિન પરિણામમાં પણ અવકાશ નથી. મોહનીય કર્મની એ પ્રકારે સ્થિતિ છે. આ એક મોહની કર્મની પ્રકૃતિની વાત કરી છે. તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંથી બે ભાગ વ્યતીત થઈ નવા આવતા ભવનું આયુષ જીવ બાંધે, એ પૂરું ભોગવે એ પહેલાં બે તૃતીયાંશ ભોગવે ત્યારે નવા આવતા ભવનું બાંધી લે છે આયુષ, તે પ્રથમ બાંધે નહીં. એ બે ભાગ વ્યતીત થયા પહેલાં, ભોગવા પહેલાં કદી બાંધે નહીં, કોઈ જીવ ન બાંધે એમ કહે છે. અને એક ભવમાં આગામી કાળ બે ભવનું આયુષ પણ બાંધે નહીં, કે હવે પછીનો ભવ મનુષ્યનો હોય, ત્યાર પછીનો તિરિયંચનો હોય, તો એક સાથે બે આયુષના બંધ ન પડે, મનુષ્યનો પડે ને તિરિયંચનો પડી જાય, એ બીજો મનુષ્યનો ભોગવતી વખતે તિરિયંચનો પડશે એમ કેવું છે. એક સાથે બે આયુષના બંધ ન પડે, બે ભવના બંધ ન પડે આયુષની અપેક્ષાએ, તો વધારે પડવાનો તો પ્રશ્ન જ નથી, કે ત્રીજાનો ચોથાનો પાંચમાનો આયુષનો બંધ પડી જાય તો પ્રશ્ન રહેતો નથી. હા એમ જ તે નિગુદમાં એવું છે, પણ ત્યાં સમયોની સેકન્ડોની ગણતરી છે, સેકન્ડોની ગણતરી છે. જેમ આપણે 81 વર્ષ ગીણ્યા, એમ 81 સેકન્ડનું આયુષ હોય તો એમાંય તે 54 સેકન્ડ પછી પડે આયુષનું બંધ, એ પહેલાં ન પડે. એ તો જે નિયમ છે એ તો નિયમ જ છે એમ. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટમણારૂપ હોય, ગમે તેટલી લાંબી હોય, છતાં અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં, અને એમાં સામર્થ્ય અનંત દુઃખ અને અનંત ભવનો હોવા છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતા સાવ અવકાશ છે. એટલે મુક્ત થવાની પણ અવકાશ ઘણો છે એમ કહેવું છે. ન મુક્ત થાય અમુક પ્રકારે જુદી વાત છે, પણ મુક્ત થવાનો અવકાશ એમાં ઘણો છે. આ પ્રકાર સાવ અવકાશ છે એટલે એને ઉત્સાહિત કરે છે, પ્રેરણા આપે છે કે તારે મુક્ત થવું હોય તો મૂંઝાવા જેવું નથી. મને કર્મે બાંધો છે, હું બહુ કર્મથી બંધાયેલો છું, અનંતકાળથી કર્મ બાંધતો આવ્યો છું, ઘણા કર્મ મેં બાંધ્યા છે, હવે કોને ખબર મારી કેવી રીતે મુક્તિ થશે, આવું કાંઈ મૂંઝાવાની જરૂર નથી એમ કહેવું છે. હા, અમુક પ્રકાર બાદ કરતા, અમુક અપવાદ છે શું કે આ દર્શન મુનિના જે ચીકણા પરિણામ છે શું, અથવા માનો કે આ નિગોદની અંદર પણ એ પરિણામ દર્શન મુનિના બહુ ચીકણા થાય છે, તો અમુક પ્રકાર એવા છે કે ત્યાં જલ્દી અવકાશ નથી, જીવ જલ્દી છૂટે એવું દેખાતો નથી. બાકી મનુષ્ય પણ આવ્યો છે, પોતાના હિત હિતનો વિચાર કરતો જે જીવ થયો છે એને તો મુક્ત થવાનો ઘણો અવકાશ છે એમ કહે છે. શું અમુક પહોંચું, અમુક જીવોને છોડી દો તો ઘણો અવકાશ છે શું, અથવા અભવ્યાદીને છોડી દો, એ પ્રકારને છોડી દો તો ઘણો અવકાશ છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મ કયો છે. આ જે કર્મના બંધ, ઉદય, સત્તા, એ બધા જે પ્રકાર છે કર્મની સ્થિતિના, એ બહુ સૂક્ષ્મ વાતો અનેક ભેદે જીનેન્દ્રની વાણીમાં આવી છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મ કયો છે તે વિચારવા યોગ્ય છે, તે પ્રયોજનભૂત રીતે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કયો છે, અને એમાં પણ જીવને મોક્ષનો અવકાશ રાખીને કર્મબંધ કહેવામાં આવ્યો છે. તારવું શું, આખો પેરેગ્રાફ એક કરુણાનું યોગના વિષય ઉપર ચાલ્યો છે. એનો સારાંશ એ કાઢ્યો કે જીવને મોક્ષનો અવકાશ રાખીને કર્મબંધ શ્રીજીને કહેલો છે, આમ તાત્પર્ય કાઢ્યો. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે, અહીંયા જે વાત ચાલી છે એ ટૂંકાણમાં છે, તે ફરી ફરી વિચારવાથી તમારા પ્રશ્નનું કેટલુંક સમાધાન થશે અને ક્રમે કરીને કે સમાગમે કરી તેવું સાવ સમાધાન થશે. પત્રમાં સંક્ષેપ છે, કેટલુંક સમાધાન થશે, કેટલુંક સમાધાન ન થાય સ્પષ્ટ તો આગળ ઉપર થશે ક્રમે કરીને, અથવા રૂબરૂ પૂછ્યો ત્યારે સમાધાન થઈ જાય એવું છે. કેવી રીતે એટલે એમાં નિષેકો ઘણા છે ને. કર્મ એટલે એક પરમાણુ નથી બંધાણો, એના પ્રદેશ એટલે જથ્થો કહેવામાં આવે છે. ટૂંકું આયુષ હોય તો એનો જથ્થો ટૂંકો હોય, લાંબુ આયુષ હોય તો એનો એ પરમાણુનો જથ્થો વાંધો, એને પ્રદેશ બંધ કહે છે. તો એમાંથી ક્રમે 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 ઉદયમાન થાય છે ત્યારે આયુષના કર્મ પરમાણુ બંધાણા આયુષ કર્મના, ત્યારે અમુક જથ્થામાં બંધાણા. પછી એના વિભાગને નિષેકો કહે છે, એ નિષેકોનો ઉદય ચાલુ થાય છે. એમાં બે તૃતીયાંશ સમય પસાર થાય એ વખતે જેટલા ખરી ગયા તે ખરી ગયા, બાકીના જે રહી ગયા કરવાના એ વખતે નવું બાંધે. થોડું બાકી રહ્યું હોય ત્યારે, એક તૃતીયાંશ બાકી રહ્યું હોય ત્યારે નવા આયુષનું કર્મ બંધ પડે. એટલે એક પરમાણુ નથી એ, દરેક આ નથી ઓલી ઘડીની શીશીમાં રેતીવાળી ઘડી આવતી, ધીમે ધીમે નીકળ્યા કરે, બસ એવું જ છે. એવી રીતે ધીમે ધીમે ઉદય આવ્યા કરે છે, પરમાણુનો ઉદય આવ્યા કરે છે. બાંધાવો એક સાથે ગમે એટલા, પણ એક સાથે બધા ઉદયમાં આવી જાય બધી પ્રકૃતિના એવું કંઈ નથી. હા, એનો ક્રમ કુદરતી છે, એ બધો બહુ એકદમ કુદરતી છે. દરેક પરમાણુ ઉદયમાં આવવાનો ક્રમ જે છે એ કુદરતી છે, જીવને ખબર નથી. આપણે જમીએ છીએ, કયા પરમાણુનું લોહી થશે, હે લોહી વધારવું છે, ચાલો છે એની ઈચ્છા પ્રમાણે બધે. કયા પરમાણુનો મળ થશે, કયા પરમાણુનું ચામડીનો થશે, કયા વાળના થશે, કયા હાડકાના થશે, એ કુદરતી વહેંચણી થાય છે. તમે એક રોટલીના બટકામાંથી એ વહેંચણી થઈ. એક માણસ રોજ ચાર પાંચ રોટલી ખાય છે, બીજું કાંઈ ખાતો નથી, રોટલી શાક કે રોટલી દાળ ખાય છે, તો એ રોટલીમાંથી બધું થયું. બધા ઘઉંના પરમાણુ હતા, હે ઘઉંના લોટના પરમાણુ હતા, એમાંથી કોઈ લોહીવાળા લોહી ના થયા, તો કોઈ ચામડી ના થયા, કોઈ હાડકા ના થયા. એ કુદરતી વહેંચણી થાય છે, બધા ઘઉંના જ પરમાણુ છે, એવી રીતે વહેંચાઈ જાય છે. એની સ્થિતિમાં આવવા માટે પણ વહેંચાઈ જાય છે એમ કે. હા, સ્થિતિ રહેશે ને, કેટલું કારણ કે સમયે 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 બાંધે છે ને, એટલે કોઈ એવી એવી જગ્યા નથી રહેતી કે જેમાં ક્યારે કર્મનો ઉદય ન આવે. સંસારી જીવને આઠે કર્મનો ઉદય ન હોય એવો એક સમય ખાલી નથી જતો. એવી બધી ગોઠવણી થઈ જાય છે કે કોઈ જીવને એક સમય અનુદય પરિણામ હોય એવું સંસારીને નથી બનતું. પહેલું વહેલું સમ્યક દર્શનમાં અનુદય પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વખતે જ્યારે પ્રથમ ધર્મની દશા પ્રગટે ત્યારે અનંતા ગુણોનું શુદ્ધ પરિણમન ચાલુ થાય, સર્વગુણાંશે સમ્યક, ત્યારે એ અનુદય પરિણામ છે. તે પણ આંશિકપણે, પરિપૂર્ણપણે નહીં, ત્યારે શરૂઆત અનુદયની થાય છે. ત્યાં સુધી આ બાજુ ઉદય ભાવ ચાલુ, આ બાજુ કર્મનો ઉદય ચાલુ. ત્યારે કર્મનો ઉદય તો ચાલુ છે, સાતે કર્મનો, એક દર્શન મોહની અનુદયમાં જાય છે. એ વખતે અનુદય પરિણામ સમ્યક દર્શનના કાળમાં કર્મના પરમાણુની અપેક્ષાના ઉદય વિચારવામાં આવે તો એક દર્શન મોહનીના પરમાણુ અનુદયને ઉપશમને ભજે છે. પહેલા વહેલા ઉપશમ એટલે અનુદય છે ત્યાં, બાકી સાતનો તો ઉદય છે એ વખતે. આવું પહેલું વહેલું બને એ ઉપસમ સમ્યક દર્શનના કાળમાં બને, નહીંતર આઠે કર્મનો ઉદય સદા સર્વદા ચાલુ ને ચાલુ જ રહે છે. હવે સત્સંગ ઉપર થોડી વાત કરે છે કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે, પરમાણુ એવા છે અથવા પરિણામ એવા છે કે જે જલ્દી કર્યા મળતા નથી. સર્વજ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે તે સાવ સિદ્ધ છે, તે અનુભવથી સમજી શકાય એવું છે. સિદ્ધ છે એટલે સમજી શકાય એવું છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, જ્ઞાની પુરુષના વચનોનું અવગાહન થાય છે, એટલે જ્ઞાની પુરુષોમાં જે પરિણામની નિર્મળતા માટેનો ઉપાય કયો છે, પરિણામથી પરિણામની મલિનતા ગાળવાનો જે ઉપાય કયો છે એનું અવગાહન થાય છે. એ પરિણામ જેમ જેમ જીવમાં સ્થિતિ પામે છે, એ વાત જેમ જેમ સ્થિર થાય છે આત્માને વિશે, તેમ તેમ કાંઈક કાંઈક કરી એટલે સ્થિતિ રહી જાય છે, નવમા ગુણ સ્થાને તદ્દન ખલાસ થાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જો જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસ્તા થઈ. જ્ઞાની પુરુષના વચનથી એ વિષય જો યથાર્થપણે સાંભળ્યો હોત તો એને એમાં નિરસપણું આવી જાત, આવ્યા વગર રહેત નહીં, એવું જ્ઞાની પુરુષના વચનોની અંદર એ પ્રકારનો સામર્થ્ય રહેલો છે. એ જ વિનંતી એ કોઈ પાછળ સૌભાગભાઈએ પોતાના પરિણામની કોઈ વાત કરી હશે એમ લાગે છે, કેમ કે વિષય ત્રણેય પેરેગ્રાફમાં તદ્દન જુદો જુદો ચાલ્યો છે. પહેલા પેરેગ્રાફમાં સત્પુરુષની મહિમા વિશેનો ઘણો વિષય લીધો, તો બીજામાં એકદમ કરુણાનો યોગનો લીધો, તો ત્રીજામાં કામેચ્છાનો વિષય લીધો છે. એટલે કોઈ આગળ પાછળના પત્રોના અનુસંધાનમાં ઉત્તર આપ્યો હશે એવું લાગે છે. 511 પૂરું થયો, 512 લલ્લુજી ઉપરનો આ પત્ર છે. શ્રી સૂર્યપુર સ્થિત, એટલે સૂર્યપુર એટલે સુરત, શુભેચ્છા પ્રાપ્ત સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે. શુભેચ્છા એટલે અહીંયા પુણ્યની ઈચ્છાની પણ મુક્ત થવાની જેની સારી ઈચ્છા છે, એટલે સારા પ્રમાણમાં ઈચ્છા છે, અને જેમને યોગ્યતા સત્સંગ કરવા યોગ્ય છે, યથાયોગ્ય પૂર્વક વિનંતી કે કાગળ એક પ્રાપ્ત થયો છે. ભગવાને 14 લોકમાં કાજળના કૂંપાની પહેરે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ ભેર્યા છે એમ કહ્યું છે કે જે જીવ બાયા બળેની છેદ્યા છેદાઈને માર્યા મરેને એવા કયા છે તે જીવને ઔદારિક શરીર નહીં હોય, તેથી તેને અગ્નિ આદિ વ્યાઘાત થતો નહીં હોય. કેમ કે ઔદારિક શરીર સામાન્ય રીતે અગ્નિથી અને શસ્ત્રથી હણાઈ જાય છે, કે પછી ઔદારિક શરીર છતાં તેને અગ્નિ આદિ વ્યાઘાત નહીં થતો હોય,
આવું એક પ્રશ્ન પૂછ્યો છે. જો ઉદારિક શરીર હોય તો તે શરીર અગ્નિ આદિ વ્યાઘાત કેમ ન પામે? ઉદારિક શરીરને તો બાળે છે અગ્નિ. એ પ્રકારનો પ્રશ્ન એ કાગળમાં લખ્યું તે વાંચ્યો છે. આવો એક પ્રશ્ન એમને ઉગ્યો છે, એ પ્રશ્નનો એમણે અહીંયા નિરાકરણ કર્યું છે. વિચારને અર્થે માત્ર આ એક જાણવાનો વિષય છે. વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્ર સમાધાન લખ્યું છે કે એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય, એક દેહ ત્યાગી એટલે એક દેહનું આયુષ પૂરું કરીને બીજો દેહ ધારણ કરતી વખતે નવું આયુષ શરૂ કરે ત્યારે રસ્તામાં વાટે એટલે રસ્તામાં, કેમ કે જન્મ મરે છે એક જગ્યાએ, જન્મે છે કોઈ બીજી જગ્યાએ, તો બે વચ્ચે ક્ષેત્રનું અંતર છે. એ ક્ષેત્રનું અંતર કાપે અને વચ્ચેનો રસ્તો અથવા વાટ કહેવામાં આવે છે. આપણે કાઠિયાવાડી ભાષામાં એને વાટે ઘાટે નથી કહેતા. વાટે વહેતો હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર, એટલે જ્યાં ઉપજ્યો હોય ત્યાં પણ પર્યાપ્તિ હજી ન થઈ હોય, એ જગન્ય અંતર્મૃતની સ્થિતિ છે. છ પર્યાપ્તિથી માનીને એ પર્યાપ્તિમાં ઇન્દ્રિયોના પરમાણુઓ, શરીરના પરમાણુઓ અમુક અવસ્થાએ પ્રાપ્ત થાય ત્યારે એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. નવા શરીર માટે માત્ર તેને તેજસ અને કારમણ એ બે શરીર હોય છે. તેજસ અને કારમણ બે શરીર ક્યાં સુધી? કે કાં તો વાટે હોય ત્યારે અને એક અપર્યાપ્ત દશામાં હોય ત્યાં સુધી. પછી ત્રીજું શરીર ચાલુ થઈ જાય છે, કાં તો ઔદારિક અને કાં તો વૈકરિક. તિર્યંચ અને મનુષ્યને ઔદારિક શરીર છે અને નારકી અને દેવને વૈકરિક શરીર છે, એના પરમાણુ ચાલુ થઈ જાય છે. એટલે આટલા સૂક્ષ્મ કાળ માટે જ બે શરીર હોય, તેજસ અને કારમણ. પછી ત્રીજા શરીરના પરમાણુનો યોગ બંધાવું ચાલુ થઈ જાય છે. બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રીજીને કયો છે? આ તો ભગવાનના જ્ઞાન અનુસાર ચાલે છે ને વાત. આ કઈ છદ્મસ્થનો સીધા જ્ઞાનનો વિષય, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. જો આ બે પત્રમાં કર્ણાનુયોગનો વિષય ચર્ચા. કારમણ, તેજસ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઈ એક, બે નો હોય, કાં ઔદારિક હોય ને વૈકરિક નો હોય, વૈકરિક હોય ને ઔદારિક નો હોય, બેમાંથી એક. ફક્ત વાટે વહેતા જીવને, ફક્ત વાટે વહેતા જીવને કારમણ તેજસ એ બે શરીર હોય છે. અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે ત્યાં સુધીમાં તેને કારમણ તેજસ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. નિયમિત એટલે નિયમથી ચોક્કસપણે એને ત્રીજા શરીરના પરમાણુઓ આવવા લાગે છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે હવે પર્યાપ્ત સ્થિતિ કોને કહેવી? કે આહાર આદિનું ગ્રહણ કરવા રૂપ બરાબર સામર્થ્ય એ જીવ નવા પરમાણુઓનો આહાર કરી શકે એવું જે સામર્થ્ય આવી જાય ત્યારે એને પર્યાપ્ત સ્થિતિ કહેવામાં આવે છે. અને એ આહાર આદિનું કાંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે. આહારના પરમાણુથી શરીર બંધાવવું શરૂ થઈ જાય છે, અર્થાત તે જ ત્રીજું શરીર શરૂ થયું એમ સમજવા યોગ્ય છે. આ રીતે પર્યાપ્ત અવસ્થા કહો કે આહાર લેવાનો શરૂ કર્યો એમ કહો કે એનું શરીરનું બંધારણ ચાલુ થઈ ગયું એમ કહો. ભગવાને જે સૂક્ષ્મ એકેન્દ્રિય કયા છે તે અગ્નિ આદિથી વ્યાઘાત નથી પામતા. એકેન્દ્રિય કયા છે એ અગ્નિથી મરતા નથી. તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે. એટલે પહેલા પ્રશ્નનું નિરાકરણ કર્યું કે એને શરીર નથી માટે નથી મરતા, તો કે ના, શરીર છે છતાં મરતા નથી, તેને ત્રીજું શરીર છે પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે, ત્રીજું છે ને એટલે ઔદારિક છે, ત્રીજું જે ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. શસ્ત્રની ધાર જાડી પડે છે અને શરીર ઝીણું પડે છે. તો જેમ હાણસાથી કીડી પકડાય નહીં, હાણસાથી ન પકડાય ને ચીપિયાથી એ ન પકડાય, કેમ કે એનું શરીર ઝીણું છે અને આનું પોઈન્ટ જાડું છે, એના એમાં એ પકડમાં આવે નહીં. એવી રીતે તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે, પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિ આદિકનું જે મહત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે, મહત્વ એટલે મોટાપણું, જાડાપણું, સ્થૂળપણું, અગ્નિ શસ્ત્રનું જે સ્થૂળપણું છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મપણું છે, તે એવા પ્રકારના છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે, એને અડી ન શકે, સંબંધ ન થઈ શકે એટલે સ્પર્શી ન શકે. એટલે મારે કેવી રીતે એને, અર્થાત સાધારણ સંબંધ થાય એમ કહીએ તો પણ અગ્નિ શસ્ત્રાદિની વિશે જે અવકાશ છે એટલે ખાલી જગ્યા છે, સાધારણ કોઈ અડતું હોય પણ વચમાં પોલ રહેતી હોય, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમન આગમન થઈ શકે તેમ હોવાથી તે જીવનો નાશ થઈ શકે કે તેનો વ્યાઘાત થાય એટલે એને ઈજા પહોંચે તેવો અગ્નિ અગ્નિ શસ્ત્રાદિકનો સંબંધ તેને થતો નથી. શરીરનું સૂક્ષ્મપણું જોઈએ છે. જો તે જીવોની અવગાહના મહત્વવાળી હોય એટલે સ્થૂળ હોય, સ્થૂળ અવગાહના હોય, અથવા અગ્નિ આદિનું અત્યંત સૂક્ષ્મપણું હોય, અથવા તો અગ્નિ બહુ સૂક્ષ્મ હોય કે શસ્ત્ર બહુ સૂક્ષ્મ હોય, કે જે તે એકેન્દ્રિય જીવ જેવું સૂક્ષ્મપણું ગણાય, પોલાના શરીર જેટલું સૂક્ષ્મપણું હોય એકેન્દ્રિય જીવના, તો તે એકેન્દ્રિય જીવને વ્યાઘાત કરવાની વિશે સંભવિત ગણાય પણ તેમ નથી. કાં તો શસ્ત્ર સૂક્ષ્મ જોઈએ, કાં તો શરીર સ્થૂળ જોઈએ, બેમાંથી એક હોય તો એકબીજાનો સંઘર્ષ થઈને એને વ્યાઘાત થઈને એનો છેદ થાય અથવા એનો પ્રાણઘાત થાય, પણ એ પ્રકારે ત્યાં નથી બનતો. અહીં તો જીવોનું અત્યંત સૂક્ષ્મત્વ છે, એકેન્દ્રિય જીવોનું તો અત્યંત સૂક્ષ્મત્વ છે, અને અગ્નિ શસ્ત્રાદિનું મહત્વ છે એટલે સ્થૂળપણું છે. મહત્વ એટલે અહીંયા ઓલું મહત્વ ને સ્થૂળપણું છે, તેથી વ્યાઘાત યોગ્ય સંબંધ થતો નથી એમ ભગવાને કહ્યું છે. જીને કહ્યું છે, ભગવાને કહ્યું છે, કેમ કે સીધો ઇન્દ્રિય જ્ઞાનનો આ વિષય નથી. પોતે પણ શાસ્ત્ર વાંચીને, કર્ણાનુયોગના શાસ્ત્ર વાંચીને આ વાત વિચારેલી હોય છે અને તે શ્રુત જ્ઞાનમાં સંમત થાય છે. શ્રુત જ્ઞાનમાં સીધો વિષય પ્રત્યક્ષ નથી થતો પણ પરોક્ષપણે તે શ્રુત જ્ઞાનની અંદર સંમત થવા યોગ્ય હોય છે એમ કેમ. હા, ઘણા આચાર્યો જે છે, ઘણા આચાર્યો જે છે, ભગવાને કહ્યું છે કે આ તો ભગવાને કહ્યું છે એવો અમને ભગવાનના શાસ્ત્રો ઉપરથી વિશ્વાસ છે. આ વાત અમારા ઇન્દ્રિય જ્ઞાનમાં પ્રત્યક્ષ નહીં થઈ શકતી હોવા છતાં જે સર્વજ્ઞના આગમ છે, એમના જે વચનો છે, એમાં જે નિર્દોષ થવાનો ઉપાય કે એમની જે પ્રમાણિકતાને નિર્દોષતા જે સ્વીકાર્ય થઈ છે, એના ઉપરથી આ પરોક્ષ વિષયને પણ અમે સ્વીકારીએ છીએ એમ લેવું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, સ્વાભાવિક રીતે વિપરિણામ પામી અથવા ઉપાર્જિત કરેલા એવા તે જીવોના પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. એટલે કંઈ અવિનાશી ન, શસ્ત્રથી ન મટે, અગ્નિથી ન બળે માટે અવિનાશી છે એમ નથી કહેવું. એ તો સ્વભાવે કરીને છૂટે છે, ત્યારે તો સ્વભાવે એની સ્થિતિ પૂરી થાય ત્યારે છૂટી જાય છે, પછી અંતર્મૂર્તમાં છૂટે ને લાંબી આયુષની સ્થિતિ હોય તો લાંબા કાળે પણ છૂટે. કાંઈ તે શરીર બીજાથી જ નાશ પામાડ્યું હોય તો જ નાશ પામે એવો પણ કાંઈ નિયમ નથી. કોઈ બીજા એને નાશ કરે ત્યારે નાશ પામે, વિનાશી થઈ એવું કાંઈ નથી. એની સ્થિતિ પૂરી થાય ત્યારે એ વિપરિણામ પામીને છૂટી જાય છે. જોઈએ છે કે નહીં કે સામાન્ય રીતે માણસ માંદા થઈને એક્સિડન્ટ થઈ કે મરવાના કારણ દેખાઈને મરે છે, વગર મરવાનું કારણ જોઈને મરતા જોવામાં આવે છે. ભાઈ બહુ શરીર સારું હતું, ઉંમર પણ નાની હતી અને કાંઈ હતું નહીં. શું થયું? આયુષ પૂરું થયું ત્યાં લંબાવવાનો એક સમય માટે ક્યાંય ઉપાય છે નહીં. ન તો ઘટાડવાનો એનો ઉપાય છે, ન તો વધારવાનો એનો ઉપાય છે. કોઈ એમ કહે કે હું કોઈને મારી શકું ને મારી નાખું તો એ વાત પણ બનવા સંભવ નથી. કોઈ એમ કહે કે હું મારી મેળે મરી જાઉં તો એ પણ બનવા સંભવ નથી. એક સમય માટે ન તો આયુષ ઓછું થાય, ન તો એક સમય માટે આયુષ વૃદ્ધિગત થાય, એવું કોઈથી બની શકે નહીં. પોતાથી એ ન બને ને બીજાથી પણ નથી બનતો. હાલમાં વ્યાપાર સંબંધી પ્રયોજન રહે છે. મુંબઈથી પત્ર લખે છે ને, એટલે અહીંયા અત્યારે હાલમાં વ્યાપાર સંબંધી પ્રયોજન રહે છે, તેથી તરતમાં થોડા વખત માટે પણ નીકળી શકવાનું દુર્લભ છે. લખતા હશે પ્રત્યક્ષ સત્સમાગમ માટે, એ પણ બહુ પ્રત્યક્ષ સત્સમાગમના ઈચ્છુક હતા. લલ્લુજી પણ શ્રીમદજીનો પ્રત્યક્ષ સમાગમ માટે બહુ આતુર રહેતા હતા. તો કે અહીંની વેપારની પરિસ્થિતિ જોતા થોડા વખત માટે પણ નીકળી શકાવવું સંભવ દેખાતું નથી. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં મારા વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે, હું નથી ગણતો. એમ કે છે હું થોડે બેઠો હોઈશ, હું દુકાન ઉપર બેઠો હોઈશ તો વેપાર સારો ચાલશે, એટલે મારે દુકાને બેસવું જરૂરી છે, નહીંતર નુકસાન ન થાય, નહીંતર એટલો નફો ન થાય. આ મોટાભાગે આ પરિસ્થિતિ હોય છે દુકાને બેસનારને. હું છું એટલે આ બધું હાલે છે. ઘરમાં એવું હોય છે હું છું એટલે ઘર હાલે છે, નહીંતર નહીં હાલવાનું પાછળ. પણ આવું એક જીવને અહમપણું થઈ જાય છે કે મારામાં આ બધું સંસાર ચલાવવાની બહુ કુશળ બુદ્ધિ છે. સંસાર ચલાવવાનું જ કહેવાય ને, ઘર ચલાવવું કે દુકાન ચલાવવું. તો એ કહે છે હું તો એવું ગણતો નથી. પણ કોણ ગણે છે? પ્રસંગના લોકો. પ્રસંગ શબ્દ વાપર્યો છે, સાથે રહેનારા નથી લખ્યું. જેની સાથે વ્યાપારના કર્મ ઉદયનો પ્રસંગ છે એવા લોકો. પ્રસંગ કીધો, કર્મ પ્રસંગ લીધો છે અહીંયા. કર્મના ઉદયનો પ્રસંગ પીડ્યો છે એની સાથે. એવા જે લોકો સાથે છે એ લોકોને એમ લાગે છે કે તમારે રોકાવાની જરૂર છે, આ બધા કામની અંદર તમારી જરૂર પડશે, આમાં અમને કોઈને નહીં ફાવે, તમારે રહેવું જ જોઈએ, રોકાવવું જોઈએ અને તમારે આ કામ પતાવવા જોઈએ. હા, બેની માન્યતામાં મોટો તફાવત છે. પોતે અવશ્ય નથી ગણતા, એ તો સમજે છે કે ગમે તે નિમિત્ત હોય પરિણામ તો પૂર્વ કર્મ અનુસાર જ આવવાનું છે. એમાં બુદ્ધિવાળાને જે ફાંકો હોય છે એ ઉતારવો મુશ્કેલ પડે છે. શું બુદ્ધિવાળાને જે અભિમાન થઈ જાય છે કે મારા કરતાં બીજા ઓછા બુદ્ધિવાળા કામ કરનારા, માટે મારી જરૂર વધારે રહે છે અને તો જ બધા કામ સીધા ઉતરે. હવે 10માંથી 9 કામ તારા સીધા નથી ઉતરતા, અથવા 100માંથી 90 નથી ઉતરતા, 10 ઉતરે છે. વળી ઓછી બુદ્ધિવાળા ઘણું કમાતાને સફળ થતા જોવામાં આવે છે અને વધારે બુદ્ધિવાળા નુકસાન કરતા પણ જોવામાં આવે છે. બુદ્ધિથી ચાલતું હોય તો એવું કાંઈ બનતું નથી. માટે એ વાતો શ્રીમદજીએ કહ્યું એવી છે કે લોકો ગણે છે, હું ગણતો નથી. એમની બુદ્ધિ વિશેષ હતી, એમના ઉપર બધાને એમની બુદ્ધિ ઉપર વિશ્વાસ ઘણો હતો અને ધંધાની લગામ એમના હાથમાં હતી. 27-24 વર્ષથી, એ તો 22-23 વર્ષથી ધંધામાં પડ્યા છે, 20-20 વર્ષથી પડ્યા છે, 20 વર્ષની ઉંમરથી પડ્યા છે. તો મુંબઈની પેઢીને ફોરેનના બધા કામ બધા સંભાળતા હતા, બહુ જ પ્રમાણિકપણે સંભાળતા હતા. ભારતનું કમિશનનું બધું કામ કરતા હતા. એ લોકોને એમ કે બહુ ઘણી બુદ્ધિ છે, ઉંમરના પ્રમાણમાં બુદ્ધિ અને અતિ ઘણી એ વાત બરાબર છે, પણ એ પોતે એમ નહોતા ગણતા કે મારું અવશ્ય આવશ્યકતા મારી જરૂરિયાત વધારે છે આ લોકોને, એમ પોતે નહોતા ગણતા. ઓલા લોકો ગણતા હતા કે આપણે એની જરૂર છે, એ પોતે ગણતા નહોતા. આટલો અભિપ્રાયની અંદર ફેર છે. પછી અભિમાન ન થાય ને, એમ પોતે નથી ગણતા, નેત્ર એને એમ પણ ઉઠી જાય, મારાથી થયું છે, આ મારાથી થયું છે, હું નહોતો નહોતા, હું થયું એટલે હું હતો એટલે થયું. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે, તેમનું મન ન દુભાઈ શકે. હું જો ઉઠી જાઉં તો એ લોકોને આકુળતા થાય, ઘરે આ બધું કામ બગડી ગયું આપણું, અને એવું કોઈ પાછું વળતું જ બને કે આમને ગેરહાજરીને કામ ન બગડવું. જો આપણે ના પાડી હતી કે તમે હમણાં હાજર રહ્યો, હમણાં તમારે રોકાણની જરૂર છે ને, એટલે કયું છતાં રોકાણા નહીં ને આપણને આટલું નુકસાન થઈ ગયું. તેમનું મન ન દુભાઈ શકે અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી તેમના કામને, મારા કામને નહીં, અમારા કામને નહીં, શું કીધું, એમના કામને અત્રેથી મારા દૂર થવાથી હું અહીંથી દૂર જાઉં, આ દુકાન છોડીને કોઈ બળવાન હાનિ ન થઈ શકે એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિથી અવકાશ લેવાનું ચિત્ત છે. મારે પણ નિવૃત્તિ થોડો ટાઈમ લેવી છે, મહિનો બે મહિના ધંધાથી નિવૃત્ત થઈને સત્સંગ અને જ્ઞાન ધ્યાનમાં રહેવું છે, પણ આ લોકોને કોઈ મોટું મારા દૂર થવાથી કોઈ મોટું નુકસાન ન થાય, સાધારણ ઓછું આછું પાતળું ચાલે એનો કાંઈ વાંધો નહીં, પણ કોઈ મોટું નુકસાન ન થાય એ પ્રકાર જોઈને થોડો વખત આ પ્રવૃત્તિથી મારે પણ અવકાશ લેવો છે એટલે છૂટા થવું છે એવું મારા ચિત્તમાં છે. તથાપિ તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય. સુરત બાજુ આવું તો બીજા લોકોનો પરિચય વધે એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. મારે પરિચય વધારવો નથી, ટોળું વધી જાય, ઘણા લોકો પરિચયમાં આવે અને એ રીતે કોઈ વધારવાની મારી ઈચ્છા નથી. જો કેટલો વિચાર છે, એક પગલું ભરવું છે તો કેટલો વિચાર છે. લોકોના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છતાં ધર્મ પ્રસંગે આવવું થાય તે વિશેષ અંદેશા યોગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મ પ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે. આ એક વિશેષ એમનો સૂક્ષ્મ વિવેક છે કે જ્યાં સુધી વ્યાપાર અને ગૃહસ્થિની અંદર અમારે રહેવું છે, રહેવાનું થાય છે, ત્યાં સુધી બીજા વધારે લોકોના પરિચયમાં આવો પ્રસંગ રહ્યા છતાં, આવો પ્રસંગ એટલે ગૃહસ્થિનો વેપારનો, એમ લોકોના પરિચયમાં આવા પરિસ્થિતિમાં ધર્મ પ્રસંગે આવવું થાય તો લોકોને અંદેશાનું એટલે શંકાનું કારણ થાય કે વાત તો ધર્મની કરે છે પણ પાછો દુકાન ધંધો બીજું ત્રીજું બહુ મોટો ભાઈ, એમને દુકાન વેપારમાં પણ પરિગ્રહ ઘણો કરવો હશે, શું છે, કંઈક શંકાનું કારણ કરવા માંડે. મોટો વેપાર હોય તો આવક જાવક પણ મોટી જ હોય ને, પ્રવૃત્તિ પણ વધારે રહે. એમ કે પોતાના આજીવિકા પૂરતું કામ હોય તો નોકરી કરી લઈએ, કોઈ સારા પગારથી નોકરી કરી લઈએ, બુદ્ધિ ઘણી છે. આવો વેપાર ધંધોના આરંભને સમારંભને આ બધું લોકોને શંકાનું કારણ થાય. ધર્માત્મા કોઈ નિવૃત્તિના ઉદયવાળા હોય જેમ કે ગુરુદેવ વગેરે તો પણ લોકો કંઈક જાતની તર્ક વિતર્ક શક્તિ લગાવે છે, તો પ્રવૃત્તિવાળા પ્રત્યે કેટલી બધી તર્ક વિતર્ક પણ લાગુ પડી જાય કે એને તો ઘણી શંકાઓ કરે, પાર વગરની શંકાઓ એમાં ઊભી કરે. એમ વિચારીને ધર્મ પ્રસંગે આવું થાય એ ધર્મ પ્રસંગને નામે એમાંથી દૂર રહેવું એવું વિચાર્યું છે પોતે. કે ધાર્મિક મુખ્યતાથી લોકોની વચમાં અત્યારે આવવાનો મારે પ્રસંગ નથી, મારો ઉદય જોતા ધર્મના વિષયમાં મારે ગુપ્ત રહેવું તે વધારે ઉચિત છે એવું વિશેષપણે ચિત્તમાં રહ્યા કરે છે. એ બહુ વિચારણીય પ્રશ્ન છે. અત્યારે આ તો નાની પુરુષ છે, બહુ સમર્થ પુરુષ છે. એમની વાણી, એમની વ્યક્તિત્વ, એમના મન વચન કાયાના યોગની ઉપશમ વૃત્તિવાળી ચેષ્ટા, એ બધું અસાધારણ છે. પણ એ સાધારણ તો કોને નજર હોય, એને સામાન્ય માણસ મનુષ્યને તો ખ્યાલ આવે નહીં. છતાં પણ એ પોતે આત્મવિવેક કરે છે. મુમુક્ષુ દશામાં હજી કાંઈ એવું ઠેકાણું ન હોય, કેટલાક 5-25-50 ગ્રંથો વાંચ્યા હોય, કેટલીક ધારણા હોય, અને ધર્મના ક્ષેત્રમાં આગળ પડતી નામના કીર્તિ આબરુ અથવા એ પ્રકારની મહત્તાની આશા અભિલાષા, એ તો કેટલું અયોગ્ય છે, એ અહીંથી નીકળે છે. શ્રીમદજીની એક વાત ઉપરથી મુમુક્ષુને શીખવા જેવું જે છે એ આ છે કે ક્યાંય મોઢા આગળ પડીને ધર્મના ક્ષેત્રમાં પોતાની મહત્તા વધે એ પ્રકારથી તો દૂર ભાગવા જેવું. પ્રયત્ન તો કરવા જ, પણ બીજો કોઈ પ્રયત્ન કરે તો એને ઠંડા પાડીને દૂર રહેવા જેવું. કેમ કે પોતે આવું વિચારે છે, જ્ઞાની થઈને આવું વિચારે છે. મુમુક્ષુને તો હજી ઘણી નબળાઈઓ હોય છે, ઘણી અશક્તિ હોય છે, ઘણી ખામીઓ હોય છે, અને એને તો પોતાને પડવાનું જોખમ ઘણું છે એ વિચારીને એને લોક પ્રસંગમાં ધાર્મિક મહત્તા પોતાની ન વધે એની સાવધાની રાખવા જેવી છે. એ અહીંથી નીકળે છે. આટલી આટલી એક છેલ્લી વાતમાંથી એ વાત મુમુક્ષુ માટે નીકળે છે. વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ જો, એ તો દરેક પત્રમાં લખે છે લલ્લુજી. દીક્ષાધારી છે, સ્થાનકવાસીના સાધુ ગણાય છે, તો પણ વૈરાગ માટે એમને લખે છે. વૈરાગ ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ. કેવો સત્સંગ? ખાલી ભેગા બેહીને શાસ્ત્ર વાંચી લઈએ, ભેગા બેહીને ચર્ચા કરી લઈએ, દ્રવ્યાનું કરણાનું યોગ્ય વૈરાગ ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ. અને તે પ્રકારના શાસ્ત્રોનો પરિચય કરો એ જીવને પણ કરી છે, એના માટે એમ લખે છે. સમાજના લોકોમાં એવા લોકોના પરિચયમાં આવવું નહીં કે જેને સત્સંગ પ્રત્યે વૃત્તિ ન હોય, જેને વૈરાગ ઉપશમ વાળી વૃત્તિ ન હોય, એવાના પરિચયમાં તમારે પણ આવવું નહીં. અથવા હોય તો છોડી દેવો, નિવર્તન કરવું એટલે એવો પરિચય થતો હોય તો છોડી દેવો. એટલે કે રંગરાગમાં પડ્યા હોય એવા જીવના વિશેષ પરિચયમાં પરિચય હોય તો એને છોડી દેવો, ઓછો કરી દેવો, અથવા બહુ મનમાં આપવો નહીં. એ તો આપોઆપ જ ઓછો થઈ જાય. શું બરાબર છે ને? પ્રશ્ન હતો નીરવ. છોકરાઓને તો એની ઉંમરના પ્રમાણમાં મિત્રો હોય, એની ઉંમરના મિત્રો હોય, વિષય વાતચીત ચર્ચાનો પણ એને ઉંમરના પ્રમાણમાં હોય. શું કરવું? અસત્સંગ છે, કરવું શું? કે બહુ હળવું મળવું ભળવું ન જોઈએ. અલ્પ પરિચય થઈ જવું જોઈએ. અલ્પભાષી, અલ્પ પરિચય, અલ્પહાષી, એ બધો પ્રકાર લીધો છે. 22-23માં વર્ષે લીધો, 103માં. એ રીતે વિવેક કરવા જેવો છે, નહી તો નુકસાન થતા વાર લાગે નહીં.